भवसंभव भीति वेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुम भजे सदा। वर्णिवेशरमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुर नरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांत ब्रुतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्तिकासुतम्। अनंत कोटि ब्रह्मांड अधिपति सर्व अवतारी इष्ट देव भगवान श्री स्वामीनारायण लक्ष्मी नारायण देव हरि कृष्ण महाराज गोपीनाथ जी महाराज राधारमण देव मदन मोहन जी महाराज नर नारायण देव और घनश्याम महाराज ने स्मृति सहित स्वामीनारायण संप्रदाय प्रयागराज समान आ महामहोत्सव उपक्रमे सभा में उपस्थित धर्मकूल आश्रित वाला सर्वे अमारा संतो श्रीजीना लाडीला धर्मकूल आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व मोक्ष भागी जीवात्माओ भगवान स्वामीनारायण की कृपा थी अपना संप्रदाय नो आ दिव्य महोत्सव एक गजगतीय दृढ़ता थी અને આનંદ ઉલ્લાસની સાથે એક એક ડગ આગળ વધી રહ્યો છે। શાસ્ત્રમાં એક એવો સિદ્ધાંત બતાવવામાં આવ્યો છે કે ભગવાનના દર્શને જ્યારે જીવાત્મા જતો હોય ભગવાનને પામવા ભગવાનને દર્શન કરવા જ્યારે જીવાત્મા ઘરેથી નીકળે અને એક એક ડગલું ભરે ત્યારે એને એક એક ડગલે એક એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે। અને આજે આ મહામહોત્સવના માધ્યમથી આ ઉત્સવની અંદર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાગ લઈ રહેલા તમામ ભક્તો એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણના સાક્ષાત્કાર કરવાને માટે એક એક ડગલું આગળ વધી રહ્યા છે ત્યારે અનેકો અનેક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ જે કર્મ છે આ કર્મનું ફળ તમને અત્યારે અનુભૂત તો થતું હશે, પણ વાલા ભક્તો આનાથી વિશેષ તમને વાત કરું। ઘણી વખત ક્રિયા જ્યારે કરીએ ને ત્યારે એનું ફળ તત્કાળ મળતું હોય છે, પણ ઘણા કર્મ એવા હોય છે કે જ્યારે ક્રિયા કરવાની થાય ત્યારે ઘણી મહેનત પડે, ઘણો પુરુષાર્થ કરવો પડે, ઘણું તપ કરવું પડે। તમે જેમ દાખલા તરીકે ખેતી કરતા હો તો ખેતી કરવાની અંદર બિયારણ વાવવાથી તરત ને તરત બીજે દિવસ કઈ પાક લેવા નથી જવાતું, બીજ વાવો, એનું જતન કરો, એની ખેડ કરો, ખાતર પાણીથી સિંચિત કરો, એની માવજત લો, પછી એનું પાક તૈયાર થાય અને એનું ફળ આપણને મળે છે। એમ ઘણા કર્મ એવા હોય છે જેને શાસ્ત્રની ભાષામાં સંચિત કર્મ કહેવામાં આવે। એક કર્મ ક્રિયમાણ છે કે તમે કર્યું અને તરત તમને ફળ મળ્યું, રસ્તે ચાલતા કોઈ જતું હોય તમે જે સ્વામિનારાયણ કહો, તમે એને સ્મિત આપો, તમે એને પ્રેમ આપો, તરત તમને એનો પ્રતિભાવ મળે, એ ક્રિયમાણ ફળ। ઘણા કર્મ સંચિત હોય છે કે જે કાર્ય કરો થોડી રાહ જુઓ અને પછી એનું પરિણામ આવે, અને ઘણા કર્મ શાસ્ત્રની ભાષામાં જો વાત કરીએ ને તો વાલા ભક્તો જેનું ફળ સત્કર્મ હોય કે અસત્કર્મ હોય પણ એ પ્રારબ્ધ બનીને જીવાત્માની સાથે જોડાઈ જાય છે, એ શરીરની અંદર રહ્યા થકા પણ ભોગવવું પડે છે। અને ઘણી વખત જ્યારે આયુષ્ય મનુષ્ય દેહની આવરદા જ્યારે પૂર્ણ થાય પણ જીવાત્માએ કરેલા કર્મને ભોગવવાના બાકી રહી ગયા હોય ત્યારે કર્મને ભોગવવા માટે, કર્મની ફળશ્રુતિ કરવાને માટે એ જીવાત્માને પુનર્જન્મ લેવો પડતો હોય છે, અથવા તો એ જીવાત્માને કર્મગતિ અનુસાર કાં તો મોક્ષની પ્રાપ્તિ થાય, કાં તો અધોગતિ થાય, કાં તો નરક યાતના આવે, જેવું કર્મ કર્યું હોય એ પ્રમાણે એની શ્રુતિ થાય છે. પણ એ પ્રાબ્રત બનીને જીવાત્માની સાથે જોડાઈ રહે છે. અને એટલા માટે શાસ્ત્રોનો એક મત છે, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. કોઈ વ્યક્તિ વિચાર કરે કે અમે કર્મ કરીશું અને અમે એમાંથી છટકી જઈશું, અમે એમાંથી બહાર નીકળી જઈશું, અથવા તો કોઈ અમને જોયું નથી માટે અને અમને બીક નથી, આવું જો મનમાં એક એને ગુમાન હોય અથવા તો ના હોય, તો વાલા ભક્તો એ મોટામાં મોટી ભૂલ છે. કારણ કે ભગવાન શ્રીહરિ વ્યાપી છે, એ દરેક વસ્તુને જાણકાર છે. અને એટલા માટે વાલા ભક્તો, સ્વામી હમણાં જે આજે કથાની અંદર બહુ સુંદર વાત કરી, આ સત્સંગી જીવન ગ્રંથ હું ઘણી વખત સભામાં કહું છું, એના વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી, કારણ કે એની અંદર અપરંપાર ભરેલું છે. એનો મહિમા બતાવવા શબ્દ ટૂંકા પડે, જ્યારે જેવી પ્રસંગ આવ્યો હોય ને એટલો મહિમા કહી શકીએ. મહારાજે આ સત્સંગી જીવનની અંદર એવું એવું રહસ્ય આપેલું છે બ્રહ્માંડોની અંદર, જે રહસ્યને પામવું એ મોટા સિદ્ધ પુરુષો માટે અથવા તો મોટા જે સ્થિતિને પામેલા હોય, એવી મોટા પામેલા હોય એને પણ આ રહસ્ય સમજાવવું એટલી ગહન છે. એ રહસ્યને મહારાજે સરળતાથી એક જીવાત્માને સુધી એનું જ્ઞાન થઈ શકે, એની સમજણ પહોંચી શકે માટે આમાં લખાવેલું છે. આ વસ્તુને સમજવી પચાવી, સમજવી પહેલા તો સમજવી કઠણ છે, સમજ્યા પછી પચાવી એ અતિ કઠણ છે. અને એ જો ન હોય, ઘણા વખતો એમ થાય કે અમને જ્ઞાન મળી ગયું, અમે સાંભળી લીધું, કથાની અંદર અમને જે સંભળાયું અમે ગોખી નાખ્યું છે, માટે અમારો કલ્યાણ અમારું નિર્વિવાદ થવાનો છે, તો વાલા ભક્તો એ મોટામાં મોટી ભૂલ છે. કારણ કે જ્ઞાની હતા પણ જો ભગવાનનો એને આશ્રય ચૂક્યો છે, તો આપણા શાસ્ત્રની અંદર લખ્યું છે કે ગમે તે ઊંચી સ્થિતિને પામેલા હોય, દેવલોકની અંદર રહેતા હોય પણ મહારાજ કહે છે એનો પરાભવ થાય છે. આવા શાસ્ત્રમાં પ્રમાણ છે, દાખલાના વિસ્તાર લેવા જશું તો સમય ઘણો લાગશે. પણ એવા દેવતા કોટીને પામેલા જીવાત્માઓ છે જેને ઐશ્વર્ય જેની અંદર સમાયેલા છે, પણ ભગવાનના આશ્રય થકી એક ઘડી બે ઘડી જો ચૂક્યા છે વાલા ભક્તો, તો એનો પણ પરાભવ થયો છે. માટે શાસ્ત્રકારો એમ કહે છે કે કર્મ કરતી વખતે ઘણું સાવધાન રહેવાની જરૂર છે. આ કર્મને જીવાત્માએ જે કરેલા કર્મ છે એના બંધનથી છટકવું એ ઘણું કઠણ છે, અને માટે સાવધાન રહેવાની જરૂર છે. પણ છતાંય વાલા ભક્તો, ભગવાનની કરુણા જુઓ, આ સંસારની અંદર જાણે અજાણે જીવાત્માએ કરેલા કર્મોમાંથી મહારાજ એને રક્ષણ કેવું અભયદાન આપે છે. શરણાગતિ સ્વીકારે કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણના શરણે જે વ્યક્તિ આવ્યો એને શરણ મંત્રથી જ્યારે કંઠી જ્યારે બાંધવામાં આવે, એ જીવાત્માના કાળ માયા પાપ કર્મ અને યમદૂતના તેડાનો જો ભય હોય તો એ ભય એનાથી નાશ પામે છે. આવો પ્રતાપ, આવો કૃપા ભગવાન સ્વામિનારાયણે હજુ આવતા એડમિશન સ્ટેજ ઉપર આપી દીધી છે. અભયદાન, હજુ પુણ્ય તપ તો કરવાનું બાકી છે વાલા ભક્તો, હજુ તો માત્ર દાખલો લીધો, કંઠી બાંધી શરણાગતે ભગવાનના શરણે આવ્યો છે. અધમમાં અધમ જીવ હોય, પાપીમાં પાપી જીવ હોય, પણ એ સંસારની અંદરનું જે એનું જે પણ કર્મ હોય જેના બંધને કરીને એની દુર્ગતિ અથવા સિદ્ધગતિ થવાની હોય, પણ એ કર્મની અંદર બંધાયેલા જીવાત્માને જો મોક્ષ મેળવવો હોય ત્યારે ભગવાનના શરણે આવવું પડે છે. અને ભગવાન એટલા કૃપા નિધાન છે કે શરણે આવતાની સાથે તમારા કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહ. આવા પરમાત્માને જે જીવાત્મા સાચા હૃદયથી વળગે છે વાલા ભક્તો, જે આવતાની સાથે જો આટલી કૃપા કરે, જો જીવાત્મા એની સાથે ઓતપ્રોત થઈ જાય, એના મય થઈને રહે, તો કેટલી કૃપા થાય વિચારો, વિચારો, શાંત મને વિચારો કે જો ભગવાન આવતાની સાથે આટલી કૃપા કરતા હોય, પોતાના શરણે આવતા જીવાત્માને આટલી કૃપાથી મહારાજ નવાજતા હોય, તો એના થઈને એના વચનમાં વર્તીએ, ભગવાનની મરજીમાં રહીએ, ભગવાનને ગમતામાં રહીએ, ભગવાનને થઈને રહીએ, ભગવાનના બનીને રહીએ, ભગવાનને સમર્પિત થઈને રહીએ, તો વાલા ભક્તો એની કેટલી કૃપા ઉતરે આપણા ઉપર, એનો કોઈ પાર પામી શકતો નથી. અને એટલા માટે આપણા શાસ્ત્રોમાં જ્યારે ઘનશ્યામ બાળ જ્યારે લીલાઓનો ઉત્સવ હોય ત્યારે એમ આવતા કે દેવતાઓ પણ પશુ પક્ષીના રૂપ લઈને ભગવાનનો પ્રસાદ લેવા આવતા, વર્ણન આપ કર્યું આવ્યું હતું. કાગડા બનતા, દેવતાઓ કાગડા બનતા, વિચારો ભગવાનને એક ઝાંખી માટે. હવે આટલા મોટા પરમાત્મા આપણા જેવા પામર જીવ ઉપર કૃપા કરીને હાજરા હજૂર જ્યારે અહીંયા આગળ મંદિરોની અંદર, શાસ્ત્રોની અંદર, આપણા સંપ્રદાયમાં પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજમાન હોય, અને આપણે જો એની ઝાંખી ન કરી શકીએ, તો આપણામાં અને એક અભાગ્યા જીવની અંદર કોઈ અંતર ન રહે વાલા ભક્તો. એ અંતરને દૂર કરવા માટે એક અભાગ્યા જીવમાં અને એક મુક્તમાં જે અંતર રહેલું છે, અંતરને ઘટાડવા માટે આપણે અંધકારમાંથી, એ અભાગ્યાપણામાંથી ભાગ્યવાન થવું છે. આપણે પરમાત્માના થઈને, પરમાત્માના રહીને આપણે આપણા જીવનને શ્રેયાત્મા, શ્રેયની દિશામાં લઈ જવું છે. આપણું કલ્યાણને આપણે સ્વીકારવું છે. માટે આ પુરુષાર્થ અને આ પ્રયત્ન કરવામાં આવે છે કે તમારા જે કર્મના જાણે અજાણે કરેલા કર્મના બંધનમાંથી મહારાજ તમને રક્ષા જ્યારે આપે છે, ત્યારે ભવિષ્યની અંદર એવું કર્મ ન થાય. અને એટલા માટે પહેલા દિવસે અમે વાત કરી હતી કે આ સંપ્રદાયના બે પાયાને વાલા ભક્તો હર હંમેશ યાદ રાખજો. આ પાયાને તમે કથાની અંદર જ્યારે શ્રવણ કરો ને, ત્યારે પાયાના અનુસંધાને તમે વિચારો શુદ્ધ ઉપાસના અને શુદ્ધ આચરણ. આ પહેલો પાયો છે સંપ્રદાયનો. જીવનની અંદર જેટલું ઉપાસનાની અંદર દ્રઢતા અને શુદ્ધતા રહેશે, એવી એવી આચરણની અંદર જો ઉપાસના આની અંદર શુદ્ધતા અને દ્રઢતા રહેશે વાલા ભક્તો, તો પરમેશ્વર ક્યાંય છેટા નથી. અને આવો ભાવ આપણને આ કથાની અંદરથી જે ભગવાનના લીલા ચરિત્રો એના સાંભળવાથી અવારનવાર મળતો રહે, વધારે ને વધારે એમાં પ્રેરણા મળતી રહે, એના માટે દરેકે એક જ વાત કરવાની જરૂર છે કે મન એકાગ્ર કરીને વાંચજો. આ કથાનું શ્રવણ સંસારની અંદર ઘણી વિટમણાઓ હશે, હું જાણું છું, કારણ કે ગ્રહસ્થ છો ને, સમાજમાં રહો છો ને, પરિવાર છે ને, ઘણી વિટમણાઓ છે. પણ વાલા ભક્તો, એ વિટમણાઓનો પણ જો અંત લાવવો હોય, એ મુશ્કેલીઓનો, એ દુર્ગતિઓનો પણ અંત લાવવો હોય, તો પરમાત્માનું શરણ, એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ઉપાય નથી. માટે અત્યારે આ ઘડીએ જેટલી ક્ષણ તમે આ સભામાં બેઠા હો, જેટલી ક્ષણ તમે આ મહોત્સવને માણતા હો, એટલી ક્ષણ દુનિયાની, સંસારની કે બીજા વ્યવહારની જે વિટમણાઓ છે એને બાજુ પર મૂકી એક પરમાત્માની અંદર ચિત્તવૃત્તિ પોરવી દેજો, તો ભગવાનનું હૃદય, ભગવાનનો વાસ તમારા હૃદયની અંદર અખંડ રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવા અનેકો અનેક પ્રસંગ માનવા છે. અને આજે તો મને ખરેખર, હું આ પ્રસંગને જેમ જેમ રોજ રોજ નિહાળું છું ને, મને વધારે ને વધારે, ગઈકાલે અમે પ્રસંગ ઘનશ્યામ જન્મોત્સવ પૂરો કર્યા પછી અમે અહીંયા પાછળ અમારો નિવાસ ઉતારો બનાવ્યો છે ત્યાં અમે બેઠા હતા. ઘનશ્યામ વલ્લભ શાસ્ત્રી કોઠારી સ્વામી અમારે પગ આગળ બેઠા હતા અને અમે વાત કરી કે ઘણા પ્રસંગો કર્યા, ઘણા પ્રસંગોની અંદર હાજરી આપી, ઘણા પ્રસંગોને અમે નિહાળ્યા છે, નજીકથી નિહાળ્યા છે, પણ આજે કોણ જાણે કેમ આ ઘનશ્યામ જન્મોત્સવ કરીને અમે અહીંયા ઉતારે બેઠા છે ને, અમારી ભૂખ ઉગડી છે આજે. આ મારો અનુભવ છે, મેં જાહેરમાં કર્યો. તમારો અનુભવ પણ આવો કંઈક હશે કે તમને તૃપ્તિની અનુભૂતિ થતી. સામાન્ય ભૂખ ક્યારે ઉગડે? માણા માંદામાંથી હાજુ થાય ને, માંદું હોય ને ત્યારે ખાવા ન ભાવે, ભાવે ન ભાવે. જ્યારે ચિંતામાં હોય ને ત્યારે ખાવાનું ન ભાવે. જ્યારે માથા ઉપર પરેશાનીનો બોજ હોય, જ્યારે માથા ઉપર ઘણી વિટમણાઓનો બોજ હોય, ત્યારે એને ખાવાનું ન ભાવે. પણ જ્યારે એ વિટમણાઓનો, એ પરેશાનીઓનો બોજ માથેથી હળવો થઈ ગયો હોય, શરીર આત્મા નિરોગી થઈ ગયો હોય, ત્યારે તેનું સૌથી પહેલું પ્રતીક ડોક્ટરોને તમે જ્યારે નાડી બતાવો ને અને તમે એમ એનું એંધાણ છે કે ભાઈ ભૂખ ઉગડી છે, એનો અર્થ કે હવે સારું થઈ રહ્યું છે. મેં ગઈકાલે મને અનુભવ થયો એવું, મેં સ્વામીને વાત કરી કે આજે અમારી ભૂખ ઉગડી છે. ને તો કોઈ પ્રસંગો પછી અમે દિવસની 800-800 ઘર પધરામણીઓ ફરી છે સુરતની અંદર, 5-5 માળ 7-7 માળ પધરામણી કરી, દિવસની અંદર 700-700 ઘર, 500-600 ઘર, 700 ઘર અમે પધરામણી ફરી, પણ કોઈ દિવસ આવી ભૂખ નથી લાગી, આવો થાક નથી લાગ્યો. આ ગઢપુર મહોત્સવમાં આ મારો અનુભવ એટલા માટે વાલા ભક્તો કહું છું કે મને એવી પ્રતીતિ થાય છે કે હરિકૃષ્ણ મહારાજ પ્રત્યક્ષ આ મહોત્સવની અંદર, આ મારો અનુભવ, મારો આત્મા મને એમ અંદરથી પોકારીને કહે છે કે પ્રત્યક્ષ બને ભગવાનના આ મહોત્સવના માધ્યમથી સાક્ષાત્કારપણાના દર્શન જેમ હર હંમેશ થાય છે એનાથી વિશેષ થાય છે. આવો ભાવ ક્યારે આવી શકે કે આ પ્રસંગને આપણે પોતાનું માણી એની અંદર ઓતપ્રોત થઈને ભગવાનના સ્વરૂપની અંદર આપણે કરી શકીએ. બાકી માન, મહારાજ જે વચનામૃતમાં લખ્યું ને, આ બધા મહારાજને જે નથી ગમતી વસ્તુ મહારાજે બહુ સ્પષ્ટ લખી છે. આવો ભાવ ક્યારે આવી શકે કે આ પ્રસંગને આપણે પોતાનું માણી એની અંદર ઓતપ્રોત થઈને ભગવાનના સ્વરૂપની અંદર આપણે કરી શકીએ. બાકી માન, મહારાજે વચનામૃતમાં લખ્યું ને, આ બધા મહારાજને જે નથી ગમતી વસ્તુ મહારાજે બહુ સ્પષ્ટ લખી છે કે ભક્તોને ગોતવા ન જવું પડે, આપણે આમ કરશું તો મહારાજને ગમશે, આમ કરશું તો ગમશે, આમ નહીં ગમે, મહારાજ લખીને ગયા છે. મહારાજે લખ્યું માનને ને મારે તો વેર છે, જીવનમાં માન ન રાખવું, અહંકાર ન રાખવું. જે અંતરશત્રુઓથી માણસનો વિવેક ચૂકાઈ જાય છે, માણસની સ્વભાવની અંદર આસુરીપણાનો જે ઝલક દેખાતો હોય એવો સ્વભાવ પણ જીવાત્માએ ત્યાગ કરવો જોઈએ. આ કથા શ્રવણની ફળશ્રુતિ એ છે. અને આજે આવા ભક્તો આ સભામાં બેઠા છે, હું એમ નથી કહેતો કે આ બધા સ્વભાવ આ જે વાત કરવામાં આવે છે માટે તમારામાં અવગુણ હશે એટલે તમને સુધારવા છે, એવું નથી. પણ તમારામાં જે આ સદગુણો જે રહેલા છે એને બળ મળે એટલા માટે તમને ચેતવવામાં આવે છે કે આ દુર્ગુણોથી આગાહ રહેજો. બાકી આજે આ ગઢપુરની અંદર ભગવાને અનેક લીલાઓ કરી છે. મહારાજે જીવાત્માનું કલ્યાણ થાય માત્ર ઘણાને દેહભાન ભૂલાવીને મહારાજે કલ્યાણ કરેલા છે, ત્યારે ઘણાને દેહભાવની સ્થિતિને સમજાવીને પણ મહારાજે કલ્યાણ કર્યા છે. આપણા સંપ્રદાયનો એક નાનો એવો પ્રસંગ લઈ લઉં કે જેથી કરીને તમને સમજાય કે મહારાજે કોઈ મહારાજને બંધન નથી, કલ્યાણ કરવું છે ને ગમે તે માર્ગે કલ્યાણ કરવું છે, ગમે તે માર્ગે. એક આપણા સંપ્રદાયના સંત થઈ ગયા આત્માનંદ સ્વામી, ઉત્તર ભારતના વતની એટલે હિન્દી ભાષી. એમને ઘણી વખત કોઈ બીમાર હોય, કોઈ રોગી હોય, કોઈને તકલીફ થતી હોય એટલે સ્વામી જઈને એને શિખામણ આપે છું કે આત્મ સ્વરૂપ હો જા, શિખામણ આપે આત્મ સ્વરૂપ હો જા, આત્માને ઓળખ. આ શરીર તો નાશવંત છે, આ શરીરને તો પીડા થાય, એમાંથી તને શું તકલીફ છે, તમે તો આત્મા છો, આવી સમજણ રાખવી જોઈએ. આત્મ સ્વરૂપ હો જા. બધાએ મહારાજને વાત કરી, મહારાજ આ ઓલાને તકલીફ થાય છે એને કંઈ દવાની સૂજા કંઈ કોઈ આયુર્વેદ કંઈ ઔષધિ એ બતાવવાના બદલે આત્મ સ્વરૂપ હો જાય એવી જ્ઞાનની વાતો કરે. હવે ઓલાને તકલીફ થતી હોય, જે માણસ હેરાન થતું હોય એને ઉપાધિ જ્યાં સુધી એ ટળે નહીં ત્યાં સુધી એને કેમ શાંતિ વળે? મહારાજને કીધું કે મહારાજ આવો અહંભાવ જે હમણાં સ્વામીએ વાત કરી ને, સંતોને પણ સાવધાન રહેવા માટે, હરિભક્તોને પણ સાવધાન રહેવા માટે કે હું જ્ઞાની છું, હું દાની છું, હું તપોનિષ્ઠ છું, આવો જો ભાવ આવ્યો ને તો વાલા ભક્તો હંમેશા ભક્તિ માર્ગ રૂંધાઈ જાય છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે મોટી સ્થિતિને પામેલો હોય પણ જો ભગવાનનું ભજન ભક્તિ ન કરે, આરાધના ન કરે તો એનું કોઈ દિવસ મોક્ષ થતો નથી. સંતોષ થઈ જાય કે હું ઘણું મેં ઘણું કર્યું છે, ભક્તિ માર્ગ રૂંધાઈ જાય છે. સ્વામીની સ્થિતિ કદાચ એ પ્રકારની હશે પણ સ્વામી બધાને ઉપદેશ કરે આત્મા સ્વરૂપ થઈ જાય, દેહ નાશવંત છે. આ લીલા મહારાજે બહુ વિચારીને કરી લાગે છે. ભગવાને કીધું કે આનો ઉપાય કરી, આ સમજણથી નહીં આવે, અને કંઈક ઉદ્બોધ એવો કરવો પડશે કે જે એક દ્રષ્ટાંત તરીકે બધાને કામ આવે. મહારાજે સ્વામીના શરીરની અંદર બળતરા પ્રેરી, સ્વામી આખો શરીર આખું એમનું જેમ વિચીએ દંશ ભર્યો હોય ને વેદના થાય એવી, કરોડ રૂવાડે રૂવાડે એવી વેદના સ્વામીને ઉત્પન્ન થઈ. સ્વામીએ ઘણો આત્મ સ્વરૂપ થવાનો પ્રયત્ન કર્યો પણ થવાનું નહીં, કારણ કે પેલી વેદના ભૂલવા દેતો ને. આ સિદ્ધાંત તમારા માટે, સ્વામીને આવી ચરિત્રની કે સ્વામીને આવું સહન કરવાની કોઈ આવશ્યકતા નહોતી વાલા ભક્તો, પણ આ ચરિત્ર ભગવાનને એટલા માટે કર્યું છે કે તમને જ્યારે આવી વેદના થાય તમારે શું ઉપાય કરવો એ ઉપાય બતાવવા માટેનો આ દ્રષ્ટાંત છે, માટે અન્યથા ન લેવું. આમાં કોઈને ઊંચા કે નીચા દેખાડવાનો જરાય હેતુ નથી. ઉપાય શું છે? ઉપાય ઉપર ધ્યાન રાખજો, ઉપાય જ્યારે આવશે ત્યારે હું કહીશ. સ્વામીને ઘણી વેદના થઈ, સ્વામીને ઘણી પીડા થઈ, બધી પ્રકારની ઔષધિ કરી, બધી પ્રકારે આત્મસાધ કરવાનો એમને પ્રયત્ન કર્યો, પણ વેદના એટલી કે આત્મસાધ થાય નહીં, સમાધિ થાય નહીં. પીડામાંથી મન વૃત્તિ હટે તો પર બીજે કંઈક જોડાય ને, આત્મામાં ક્યાં જોડાવાની વાત. ઘણું કર્યું પણ ન થયું. છેવટે આ લક્ષ્મીવાડીમાં આવ્યા. આ લક્ષ્મીવાડીમાં પેલા અહીંયા મંદિર છે એની પાસે ત્યાં જૂની ઓરડીઓ હતી, ત્યાં પેલા એક તુલસી ક્યારો હતો, અત્યારે જે સ્મૃતિ મંદિર છે એની બાજુ. એ તુલસી ક્યારાની અંદર, એ ગોરવણી માટીની અંદર સ્વામી આલોટ્યા. એમાં જો શરીરની વેદના શાંતિ આપે ને, એ ક્યારાની એની માટીની અંદર આખી રાત સ્વામી સુઈ રહ્યા એમાં, પણ વેદના ઓછી થઈ નહીં, પીડા ઓછી થઈ નહીં. સ્વામીને એમ થયું કે આ હવે આનો કોઈ ઉપાય નથી, હવે કોઈ આનો રસ્તો નથી, માટે મહારાજ પાસે જવું. સ્વામી સવારે પરોડે 5 વાગે એવી ની એવી હાલતમાં એ ગારાથી લથબથ માર અહીંયા લક્ષ્મીવાડીથી નીકળી અને ગઢપુર મંદિર જે અત્યારે દાદા ખાચરનો દરબાર છે એની પાછલા ભાગમાં અક્ષર ઓરડી છે, મહારાજનું નિવાસ સ્થાન છે. એ અક્ષર ઓરડી પાસે સ્વામી ગયા. મહારાજ સવારે પ્રાત દાંતણ પાણીનો વિધિ કરતા સ્વામી જઈને ઉભા રહ્યા છે. મહારાજે જોયું પણ મહારાજ કઈ બોલ્યા નહીં. મહારાજ બોલ્યા નહીં, મહારાજ જોયું, એમના કાર્યની અંદર મહારાજ મગ્ન રહ્યા. દાંતણ કરતા કરતા મહારાજે પાણી લીધું, કોગળો કર્યો. સ્વામી ઉભા હતા, એમને કોગળો ઝીલી લીધો ને કોગળાનું પાણી સ્વામી પી ગયા. પણ એક વાત વાલા ભક્તો, ભગવાને જે પ્રેરેલું હોય ભગવાનની ઈચ્છા વગર હટે કેમ? તોય બળતરા શાંત ન થઈ. વિચાર કરો, જેનો એક હરિભક્તનો રજ એ મંદિરની અંદર જે ભક્તો આવે છે એની રજ લઈને કોઈ બીમારને તમે આપો ને બીમાર સાજો થઈ જાય છે, આવા પ્રત્યક્ષ પરચા આજને આ કળિયુગની અંદર પણ પ્રત્યક્ષ પુરાય છે, આવો મહિમા છે દેવનો. એ દેવનો મહિમા આવો છે. આજે પણ, હજુ પણ તમે આ જો વિદેશની અંદર લોકો પડીકા બનાવીને એની માટી લઈ જાય છે, કે કોઈ માંદુ હાજુ હોય ને એની માટીનું એક જરીક ચાંદલો હરિભક્તોના ચરણ રજની, સંતોના એ પગની જે રજ જ્યાં પડેલી છે એને, એ માટીને લઈને જો કોઈને એને આપવામાં આવે ને તો એનું પણ એ ભૂમિનો પ્રતાપ છે. ભગવાન ત્યાં અનેક અનેક લીલાઓ કરી છે એ ભૂમિની માટી, પણ છતાંય મહારાજના કોગળો કરેલો જો જળ સ્વામી પી ગયા અને ન સમે તો પછી ઉપાય ક્યાં રહ્યો? મહારાજને વિનંતી કરી, મહારાજ આવી પીડા થાય છે ત્યારે મહારાજે દાંત કાઢે. મહારાજ કે આત્મ સ્વરૂપ હો જા, તમે બધાને ઉપદેશ કરો છો આત્મ સ્વરૂપ થવાનો, આત્મ સ્વરૂપ થવાનો, આજે તમે આત્મ સ્વરૂપ થઈ જાઓ. સ્વામી કે મહારાજ થવાતું નથી, ગમે તેટલી સાધના કરી છે, સિદ્ધ સ્થિતિને પામ્યો છું, પણ આજે આત્મ સ્વરૂપ થવાતું નથી. હવે તમારો આશરો છે, બીજો ક્યાંય આશરો દેખાતો નથી. મહારાજે કીધું કે ભાઈ હું તમને ઉપાય બતાવું, રસ્તો તમને બતાવું, પણ ઉપચાર તમારે કરવો પડે. સ્વામી કે જે કોઈ મહારાજ કરવા તૈયાર. મહારાજ કે તમે આ લીંબ વૃક્ષની નીચે બેસી અને ધ્યાન કરો, ચિંતવન કરો. સ્વામી એવા ને એવા ખરડાયેલી હાલતમાં લીંબ વૃક્ષની નીચે આવીને બેઠા. એક બાજુથી વિચાર શરૂ કર્યો કે આ સંસાર કેટલો ભાગ્યશાળી છે કે ભગવાનની કૃપા દ્રષ્ટિ આ સંસાર ઉપર રહેલી છે. આ ભારત ભૂમિ કેટલી ભાગ્યશાળી છે કે અનેક ભગવાનો અહીંયા અવતાર લીધા અને પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ ભૂમિની અંદર પ્રગટ થઈને આવ્યા છે. કેટલી ભાગ્યશાળી છે આ ભૂમિ. વિચાર કરતા કરતા ઓરા આવતા ગયા, આ દાદા કાચરનો દરબાર કેટલો ભાગ્યશાળી છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એ આ દાદાના દરબારને ઘર માનીને રહ્યા. કેટલી પવિત્ર ભૂમિ આ ભૂમિ. આ લીંબ વૃક્ષ કેટલો ધન્ય છે કે ભગવાન આના નીચે, આના ટેકે ભગવાન બિરાજે છે. આના નળિયા, આના થાંભલા, અહીંની ગાયો, એના ઘોડા. આમ વિચાર કરતા કરતા કેટલા ધન્ય છે, કેટલા ધન્ય છે એમ વિચાર કરતા કરતા જ્યારે પોતાની ભણી દ્રષ્ટિ ગઈ ત્યારે એમ મનમાંથી નીકળ્યું કે હું કેટલો ભાગ્યશાળી કે મને આ ભગવાનના દર્શન થયા. આ વિચાર આવતાની સાથે મનની તમામ પીડાઓ શાંત પડી ગઈ છે. બાલાભાઈ, આ સંપ્રદાયની અંદર બાલભક્તો મહારાજે અનેક પ્રકારે મોક્ષ કર્યા છે. આ એક જ પ્રકાર છે એવું મારું કહેવાનો ભાવાર્થ નથી. અનેક પ્રકારે જીવાત, પણ આ પણ એક મહત્વનું છે. તમે કોણ છો એની તો તમે વિચારણા કરો. બાલભક્તો, તમારા ઉપર કેટલી ભગવાનની કૃપા છે, તમને કોણ મળ્યું છે એનો તો સંકલ્પ કરો. જો ભવની બળતરા શમી જાય છે કે નથી શમી જાતી વિચારજો. હો, પ્રયત્ન કરજો, કોઈ વખત અખતરો કરજો, છૂટ છે. ગમે તેવી વિટંબણા હોય, ગમે તેવી તમારી મુશ્કેલી આવી હોય, પણ ધન્ય છે આ શરીરને, ધન્ય છે આ જાતને કે આ શરીરે, આ જાતે, આ નેત્રે, આ શ્રવણે, આ ત્વચાએ ભગવાનના સ્વરૂપની ઝાંખી કરી છે. આ નેત્રથી પરમાત્માને જોયા છે, આ શ્રવણથી ભગવાનના ગુણ કીર્તનો સાંભળ્યા છે. ધન્ય છે આપણી જાતને કે આપણને પરમાત્મા મળ્યા છે. આની જો ધન્યતા અનુભવશો ને તો અક્ષરધામના મુક્તની સ્થિતિ તમે અહીંયા અનુભવ કરશો. પણ આ બધા માટે સમજણ અને સાધના બંનેની જરૂર છે. હો, એ સ્થિતિ પામવા માટે પહેલાં તો જ્ઞાનની, સમજણની જરૂર છે, મહાત્મ સમજવાની જરૂર છે, પછી એને પામવા માટે સાધનાની પણ જરૂર છે. ભગવાનને મહિમા ઓળખીને યથાર્થ એને જીવનમાં ઉતારવાની જરૂર છે. બાકી તો ભગવાને અનંત કૃપા કરેલી છે અને અનંત કરતા રહેશે. દરેકને ભગવાન આવીને આવી સત્સંગની અંદર નિર્માની પણાપણે સેવા કરવાની. કારણ કે આ વાત પણ એક બહુ મહત્વની છે. મેં હમણાં વાત કરી ને કે આપણે અહમ અમત્વમાં આવીએ ને ત્યારે આ દ્રષ્ટાંત જે આપ્યું ને એનો પ્રસંગ પણ એ જ બતાવે છે. અહમ જ્યારે આવે, અહંકાર આવે, ત્યારે માણસને વિકાર આવે છે. અને ભગવાનથી પોતાની જાતને કંઈક વિલક્ષણ ગણી અથવા મોટો ગણીને જ્યારે કાર્ય કરે ત્યારે એને હંમેશા માર્ગ ભૂલાવવાનો ભય રહે છે. એટલા માટે વાલા ભક્તો, આજે તો આ સભાની અંદર મને દેખાય છે, અમે હમણાં વાત કરતા હતા સવારે ઉતારાની અંદર, અહીંયા સવારનો પ્રસંગ પત્યા પછી, કે આજની સભાની અંદર ખરેખર અમને આનંદ એ છે કે આમાં કોઈ ખાવા માટે દોડવા નથી આવ્યું. નહીતર જો અત્યારે ઘડિયાળનો કાંટો 7 આજુબાજુ પહોંચ્યો છે, પણ હજુ ભક્તોને મેળવવાનો કંઈક ઈચ્છા હજુ એમની છે, બાકી છે. એટલા માટે ભક્તો અહીંયા પામવા આવ્યા છે, ભજવા આવ્યા છે, નિર્માની પણ આવ્યા છે. કોઈએ હજુ સુધી એવી ફરિયાદ કરી નથી કે મહારાજ અમને ઉતારો નથી મળ્યો. હું આ એક મહત્વની વાત છે, હું એટલા માટે કહું છું કે આપણે હેતુ બહુ ચોખ્ખો કરીને આવ્યા છીએ. જે અહીંયા બેઠા છીએ ને, અહીંના વહીવટકર્તાઓ પણ કોઈ દિવસ એવું માન નથી એમને મનમાં રહેવા કે અમે આવડો મોટો ઉત્સવનું આયોજન અમારા માથે જવાબદારી લઈને અમે આખું સંપન્ન કર્યું છે. સંતોએ જે મહેનત કરી છે, બધા મંડળો અહીંયા બેઠા છે, અને હું ખરેખર કહું મારો રાજીપો આગળ બેઠા પંક્તિ કરતા નાના નાના સંતો છે ને એનું, કારણ કે આમની જીભ વળી ને ઓલાને તન વળ્યા છે. હરિભક્તો યુવાનોએ જે મહેનત કરી છે ને, અમે વડતાલ બેઠા સૂચના આપતા, અહીંયા આગળ આયોજન કરતા અને છોકરાઓ દોડતા બિચારા, એટલું આ બધી મહેનતનો જશ જે છે ને, બધી મહેનતનો શ્રેય બધા યુવાનોને જાય છે, સંતોને અને હરિભક્તો જે યુવાનો કાર્યકર્તાઓ છે ને એમને જાય છે. રાત દિવસ જોયા વગર મહેનત કરીને આ ઉત્સવને માટે અથાગ પરિશ્રમ કરીને કાર્ય, પણ એક જ ભાવના. અહીંયાની વાત જવા દો, આ તો બાળકોની વાત થઈ, યજમાનો છે અહીંયા બેઠા છે ને સ્ટેજ ઉપર, અમને એમને એમ નથી બેસાડ્યા. હું જ્યારે ઉત્સવનો સંકલ્પ કર્યો, આયોજન બધું નક્કી થયું, ત્યારે અમારી એવી ઈચ્છા હતી કે અમારે ભગવાનનો ભક્ત હોય ને એને લાભ આપવો છે, આમાં બીજાને અમારે, કારણ કે માની જોઈએ ને તો સંસારમાં ઘણાય મળે, હું રૂપિયા આપનારા સંસારમાં ઘણાય મળે, બે હાર ને બે એને માન પાન સન્માન આપો ને એટલે ઢળી પડે એટલા રૂપિયા મળે છે, અમે તો અનુભવ કરેલા છે. પણ અમારી ઈચ્છા, વડતાલ જ્યારે લક્ષ્મીનારાયણ દેવનો મહોત્સવ કર્યો ને ત્યારે પણ પૂજ્ય મહારાજશ્રીએ સંકલ્પ કર્યો, એ હરિભક્ત કે અમારે 100 ડબ્બા ઘી લખો, બાપુજી કે મારે 100 ડબ્બા ન જોઈએ, મારે તો 1 કિલોથી વધારે લેવું જ નથી કોઈનું, બધાને લાભ આપવો છે. આપનાર તો ઘણાય હતા, પણ અમારે સાચા ભક્તોનું લેવું છે. દુરાત્માનું પામા મારા ઉત્સવમાં ખપે નહીં, મારે કોઈ દુર્જન હોય ને એને કરોડ રૂપિયા આપો ને તો મારે ખપે નહીં, મારે તો સત્પુરુષનું લેવું છે, સાચા અર્થથી જે ભગવાનને સમર્પિત થઈને રહેતા હોય એનું લેવું છે. આ ઉત્સવમાં ભગવાનને અર્થે વપરાવાનું છે, આનાથી સમાજને કંઈક મળવાનું છે. જો ખરાબ વ્યક્તિનું આવે ને તો એનું ખરાબ પ્રભાવ જાય, એટલે સત્પુરુષનું લેવું છે. જે આવે ભગવાનની ઈચ્છાથી. ચિમનભાઈનો ફોન આવ્યો મને કે બાપુજી આ ઉત્સવની મને વાત કરી છે અને તમને સત્સંગી તરીકે તો બધાએ ઓળખાણ કરી, પણ હું એક ઓળખાણ વિશેષ આપું. મહારાજશ્રીના સહપાઠી છે, મહારાજશ્રી અને ચિમનભાઈ એક બેન્ચ ઉપર બેસીને ભણતા આણંદની અંદર, સહપાઠી છે એમના, મિત્ર છે. મને કે બાપુજી અમારે તો જો મારે રૂપિયા મને ભગવાને ગણાય દીધા છે, મને ભગવાનના હેતે જ્યાં વાપરવા હોય મહારાજશ્રી જ્યાં આજ્ઞા કરશે મારા રૂપિયા બધાએ દે છે ને મહારાજને આપેલા, મારે મને પૂછવાનું જ નહીં. આમ મહેન્દ્રભાઈ ફોન આવ્યો, અમારે 3 વર્ષથી એમને શતામૃત મહોત્સવનો સંકલ્પ હતો, યજમાન બનવાની એમની વાત હતી, પણ એમની એક જ ધગશ હતી કે મારે ભગવાનના સાનિધ્યમાં ઉત્સવ ઉજવાય અને ધર્મકુળની હાજરીમાં ઉજવાય અને સંતો ભક્તો એની અંદર નિષ્ઠાથી ભગવાનની ભજે, આવો ઉત્સવ થતો હોય મારે જે મહારાજ મારાથી થશે બધું માર કરવું છે આવા નિર. અને અહીંયા આગળ ઘણી વખત વાત કરું, કોઈ જાતનું માન તમે જુઓ તો કઈ એને કહેવાય નહીં. આવા તો બધા હરિભક્તો છો, અહીંયા અમને બેસાડે એટલે અમને વખાણ કરું છે, અમને માનશો. તમારામાં પણ એવા હરિભક્તો છે, અમારી નજર તમારા સુધી પહોંચે છે, અમને ખબર છે. આ મંદિર ગોપીનાથજી દેવનું થતું હતું ને ત્યારે એક ભક્તે મહારાજને 125 રૂપિયો આપ્યો. મહારાજ કે ગોપીનાથજી દેવનું મંદિર પૂરું થઈ ગયું, કે મહારાજ આમાં કરોડો રૂપિયા દાન આવ્યા છે, તમે એમ તારે ન કીધું કે મંદિર પૂરું થઈ ગયું. મહારાજ કીધું જેની પાસે 10 કરોડ હતા એમાંથી કદાચ કરોડ આપ્યા તો એને 9 કરોડ એને પોતાની પાસે રાખ્યા, આ ભગત પાસે 125 રૂપિયો જ હતો, 125 રૂપિયો ગોપીનાથજી દેવને આપી દીધો છે, માટે આ મારું મંદિર તો આનાથી પૂરું થયું છે. આવી સમર્પણની ભાવના છે. વાતો તો ઘણી ઘણી નીકળે વાલા ભક્તો, પણ મૂળ સારાંશે આવીએ, કારણ કે સમયનો કાંટો ઘણો આગળ વધ્યો છે અને હજુ કથામાં તો ઘણું ઘણું સાંભળવાનું છે. કે આપણને ભગવાન મળ્યા છે એનો મહિમા રાખજો, માન અહંકાર કે રાગદ્વેષને મનમાં ન આવવા દેશો. અને એક બધા ભક્તોને ભલામણ છે કે આ ઉત્સવની અંદર તમે બધા હેતુ નક્કી કરીને આવ્યો છો, ઉત્સવ માણવા માંડે. અને ભગવાનનો માર્ગ કેવો છે, મહી પડેલા મહાસુખ માણે દેખણ હારા, દેખણ હારા દાજે જો. આ ઉત્સવમાં જે મહી પડ્યા છે ને એને મહાસુખ માણી રહ્યા છે. કદાચ કોઈ દેખણ હારા દાજતા હોય કે બીજી ત્રીજી રીતે પ્રયત્ન કરતા હોય તો તમે એના રંજ માત્ર એને મન ઉપર ના લેશો, તમે માત્ર ભગવાનની અંદર પોતાની વૃત્તિ રાખીને ઉત્સવની અંદર આસ્વાદ માણજો, આને અંતકાળ સુધી યાદ રાખજો, બાકી કોઈ બીજી વિટમણામાં પડશો નહીં કે કોઈની બાજુ દ્રષ્ટિ કરશો નહીં. માત્ર ને માત્ર ભગવાન ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ ને વાસુદેવ નારાયણ, 3 ઉત્સવ છે ને, આ ત્રણેય ઉત્સવના અધિષ્ઠાતા દેવોને તમે સ્મૃતિમાં રાખજો અને માત્ર ઉત્સવ માણજો. બાકી કોઈ કોઈ પ્રયત્ન કરતું હોય કે કોઈ કોઈ હોય રાગદ્વેષી, અનેકો અનેક જાતના પ્રયત્ન કરે વિઘ્ન નાખવા, પણ આપણે એની તરફ ધ્યાન ન દેવું. આપણે શાંતિપૂર્ણ ભગવાનની ભક્તિ કરી અને ભગવાનને રાજી કરવા છે, આટલો જ આપણો સંકલ્પ છે. માટે આવી ભગવાન દરેકને પ્રેરણા અને બળ આપે, દરેકનું ભગવાન મન વૃત્તિ પોતાના સ્વરૂપની અંદર અખંડ રાખે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મહારાજ શ્રી માતુશ્રી વતી દરેક ભક્તજનોને આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપે.